કોઈ પણ પરિસ્થિતિને યથાર્થ રીતે પામવી, કોઈ પણ વ્યક્તિને યથાર્થ રીતે સમજવો, ઓળખવો, એ બહુ કઠણ ને અઘરું છે. અહીંયા ચિત્રકૂટ ઉપર વનવાસની અંદર ભગવાન બધા જ સમાજની વચ્ચે બિરાજેલા છે, અને ભગવાનને માટે પણ ઋષિ તપસ્વી છે, છતાંય જેને એક અનુભૂત કહેવાય, અનુભવી કહેવાય એવા વશિષ્ઠ મહારાજને પરમાત્મા શું છે, પરબ્રહ્મ શું છે એની પૂરેપૂરી સમજ, એનું જ્ઞાન એમની પાસે છે. જ્યાં આત્મનિષ્ઠા હોય, જ્યાં અંતર્મુખતા હોય, ધીરતા હોય, ગંભીરતા હોય, આ બધા જ સદગુણો એકમાત્ર પરમાત્માની અંદર હોય, અને એ બધા સદગુણોના દર્શન વશિષ્ઠ મહારાજને ભગવાન રામમાં થયા, અને એટલા માટે જ સંબોધન પણ કેટલા સુંદર કર્યા છે, સત્ય સંગ પાલક શ્રુતિ સેતુ, સત્યના સંઘનું પાલન કરવા વાળા છો અને શ્રુતિ સેતુના પણ આપ પાલક છો. શ્રુતિઓના એટલે વેદોના રક્ષક પણ આપ છો. વેદાન ઉદ્ધરતે જગન્યોહતે, તો એ શ્રુતિઓ ધર્મગ્રંથોનો પણ ઉદ્ધાર ભગવાન સ્વયં કરે છે, અને એ શ્રુતિઓ અને શાસ્ત્રો પણ ભગવાનના આધારે જ બળ પ્રાપ્ત કરી શકતા અને જીવતા હોય છે. ભગવાનને સુધી પહોંચવા માટે એ શ્રુતિઓ એ ધર્મગ્રંથોની આવશ્યકતા પડે છે. એટલે ધર્મસેતુ સત્યસંગ પાલક, સત્યસંગ પાલક અને શ્રુતિ પાલક બંનેને પાળવા વાળા છો. સત્યના સમુદાયનું પરમાત્મા જો જતન ન કરે તો આ સૃષ્ટિના લોકોના વ્યવહારમાંથી સત્ય ક્યાંયનું ક્યાંય ક્યારનું મરી ગયું હોય. પણ આપણે આપણા હૃદયની વાત ભગવાનની આગળ સત્ય કહી દેતા હોઈએ છીએ, ભલે બીજે ક્યાંય ના કહેતા હોઈએ, બધેથી છુપાવતા હોઈએ, પણ એકમાત્ર પ્રભુની આગળ રડી લઈને, પોતાનું જે કઈ છે એ દુઃખ વ્યક્ત કરી દઈને, એટલે પાપને પણ સત્યની રીતે કહી દેવું ભગવાનની આગળ, પાપને સત્યની માફક કહી દેવું, અને છતાંય ભગવાન એના તરફ કરુણા દ્રષ્ટિ રાખે, તો એ છે સત્ય સેતુ પાલક. સત્ય સંઘનું પાલન કરવા વાળા છે, અને શ્રુતિઓનું પણ, વેદ ધર્મના જે ગ્રંથો છે એનું પાલન કરવા પણ વાળા પણ આપ છો, અને આ બધાની વચ્ચેનો પુલ સેતુ એ એકબીજાને જોડવા માટેનો જો કોઈ પણ સાધન હોય તો પ્રભુ આપ છો. સત્ય સંઘ અને શ્રુતિ આ બેની વચ્ચે કોઈ પણ પુલ હોય, કોઈ માર્ગ હોય, કોઈ અનુસંધાન હોય તો એકમાત્ર પરમાત્મા છે. એટલે પરમાત્માના સ્વરૂપને વશિષ્ઠ મહારાજ પૂરેપૂરી રીતે ઓળખે છે, એટલા માટે જ કહ્યું કે પ્રભુ આપ તો સાક્ષાત ભગવાન છો એમ કહી દીધું છે. સબસ ભગવાનો રાજા રામ, એક એક સંબોધન વશિષ્ઠ મહારાજના કઈ વિચાર્યા વગરના નથી, ખૂબ જ ચિંતન યુક્ત છે. રાજા રામ કહ્યું, સોબસ ભગવાન કહ્યું, સત્યસંગ પણ કહ્યું, અને શ્રુતિપાલક પણ કહ્યું, અને આ બંનેના સેતુ પણ આપ છો. બધા જ સદગુણો આપનામાં ભરેલા છે, અને માટે રામ જન્મ મંગલ, અને આ બધાનું સ્થાપન કરવા માટે, પુનઃસ્થાપિત ધર્મને જાગૃત કરવા માટે, ધર્મનો શાસન સ્થાપવા માટે હે પ્રભુ આપનો જન્મ થયેલો છે. રામ જન્મ જગમંગલ, સમસ્ત જગતને, જગતના સમસ્ત જીવો માટે મંગલકારક એવો ભગવાનનો પ્રાદુર્ભાવ છે એમ વશિષ્ઠ મહારાજ ખૂબ જ અનુભવની વાણીથી બોલી રહ્યા છે.
ગુરુપિતુ માતુ વચન અનુસારી ફલદલ દલમ દેવહિતકારી.
આપ આવા સર્વ સમર્થ હોવા છતાં પણ ગુરુપિતુ માતુ વચન અનુસાર, ગુરુ માતા અને પિતા વડીલો જે આદરણીય જે પૂજ્ય છે એમના અનુસાર પણ આપ એમના વચન પ્રમાણે ચાલવા વાળા છો. ગુરુ મહારાજ વચન પણ વશિષ્ઠજી મહારાજ સ્થાપિત તો કરી રહ્યા છે પ્રયાસ કે પ્રભુને ઘેર લઈ જવા, અને એટલા માટે કહ્યું ગુરુ પિતુ માતુ વચન અનુસાર એને અનુસરવા વાળા છો આપ. એટલે કદાચ વશિષ્ઠજી મહારાજને એમ થાય કે આ બધાનો દુઃખ દૂર કરવા માટે હું નિમિત્ત બની અને આજ્ઞા કરું તો એને એના અનુસાર રામજી અયોધ્યામાં પાછા બધાને. એટલે આટલા આપ વિવેકી છો અને આપની પાસે બધાને માટેનો આદર છે, સન્માન છે, ગુરુ પ્રત્યે માતા પિતા પ્રત્યે આદર ને સન્માન. આજે જોઈએ છે નવી પેઢી એના માટેની મા બાપની ફરિયાદ બહુ ગુસ્સો કરે છે, બહુ હામો થાય છે, બહુ બોલે છે, અને અમારી ઉપર જ ગુસ્સો, ગુસ્સો માતા પિતા ઉપર, બીજા કોઈની બહાર જાય તો ખબર પડે બીજા પર ગુસ્સો કરે તો, પણ ઘરમાં જાણે મા બાપ કશું નથી કરવાના એટલે જબરજસ્ત ગુસ્સો, વારે ઘડીએ ગુસ્સો કરી નાખે, અપમાનિત કરી નાખે. એટલે પણ શાના માટે તને ઉછેર્યો, મોટો કર્યો, ભણાવ્યો, ગણાવ્યો, આટલો તને સાચવ્યો, અને એ મા બાપ કઈ ગુનેગાર છે તો એની પર ગુસ્સે થવું, રાત દિવસ સવાર સાંજ રોજ ઘરમાં આવું એટલે દુશ્મન છે માતા પિતા? પણ એ માણસ વિવેક ચૂકે છે, મર્યાદા ચૂકે છે, પોતે એક પુત્ર એક સંતાન તરીકે પોતાની ફરજ ચૂકે છે. અને આજની પેઢી એ ગુસ્સામાં મા બાપને પણ નહીં પણ અવગણના કરી નાખે છે. એટલે ભગવાન એ બધાને એક આદેશ આપે છે, ગુરુ પિતુ માતુ વચન અનુસારી, પુત્ર તે કહેવાય. આગળ આવી ગયું કે પુત્ર એ છે કે જે માતા પિતાને ના વચન અનુસાર. અહીંયા પણ વશિષ્ઠજી મહારાજે પણ એ જ વાત કહી કે તમે એક આદર્શ પુત્ર છો, માતા પિતાની આજ્ઞાનું પાલન કરવા વાળા છો, અને એટલે તો વનમાં આવ્યા છે. કઈ કઈ જીને પણ પોતાની માં ગણી છે, જનેતા નથી પણ માં છે. અને એ રીતે દશરથ મહારાજે પણ જે વાત કરી કે મેં વચન આપ્યું છે વનમાં જવાનું છે, છતાંય છેલ્લી ઘડીએ બોલ્યા કે રામ નહીં જવાનું વનમાં, ભલે કઈ કઈ જે કહ્યું હોય છતાંય, પણ વચન અનુસારી વચન પ્રમાણે જવું જ જોઈએ, ભલે એક વાર પિતાજી ના પાડે તો. તો આમ વશિષ્ઠ મહારાજે આ બધું નાણ્યું છે, આ અનુભવ્યું છે રામ પ્રત્યે, અને એટલા માટે રામને સંબોધન કર્યું છે કે આપ ગુરુ પિતુ માતુ વચન અનુસારી, માતા પિતા ને ગુરુના વચનને અનુસરવા વાળા આપ છો. ભલે ખલ દલ દલન દેવ, ખલ એટલે દુષ્ટો, દુરાચારીઓ જે છે, જે ધર્મના વારંવાર ઉલ્લંઘન કરવા વાળા છે, એવી દુરાચારની વૃત્તિઓનું આપ નિકંદન કરવા વાળા છે. સ્વાભાવિક છે કે ભગવાન આવે અને આદેશ આપે કે હવે આ પ્રમાણે નથી કરવાનું, આ જ કરવાનું છે, અધર્મને છોડી ધર્મને અનુસરવાનો. તો જે અધર્મનું ખલદલ છે એને એનું નિકંદન કરવા વાળા છો આપ. જો આવા દુરાચારનો નાશ ન થાય તો સમાજ ટકે કેવી રીતે છે? સમાજ જીવનની અંદરના જે એના જે બંધનો છે, સંયમ છે, એ કેવી રીતે ટકશે? એટલે ભગવાન આપ તો ખલ દલ દલન દેવ, દેવ એટલે જે સજ્જનો છે, જે સાધુ પુરુષો છે, અને જે ધર્મપરાયણ છે એ દેવ, એમનું પરમ હિત કરવા વાળા આપ છો. આપ સામાન્ય નથી, આપની પાસે સામર્થ્ય પણ એટલું છે કે ખલ દલ દલન, ભલે રાજકુમાર છે માત્ર નાજુક નથી, આજે તો ભણવા વાળા જોયા હોય તો એમને હાવ માય કાંગલા છે જ કામ ના થઈ શકે, ભણે ખરા અને પાછા છુટ્ટીઓ રજાઓનો સમય હોય તો એમને સ્વતંત્રતા નહીં, વેકેશન બેચ, ફલાણી પરીક્ષા, આ પરીક્ષા, છોકરા નવરાજ ના થાય. અને પાછું રવિવાર રજા હોય તો કે રવિ શાળા ચલાવીએ છીએ અમે, તો અમે રવિવારે પણ ભણાવીએ. અરે પણ છોકરાની સ્વતંત્રતા ક્યાં ખોઈ નાખી, અને એને લીધે ભલે ભણે ખરા, મગજથી બહુ પાવડતા પણ પગથી હાવ ઢીલા થઈ જશે. તો આમ ખલ દાલાના શક્તિ ત્યાં હશે દુરાચારને દૂર કરવા માટે, અને આપ દુરાચારને દૂર કરી અને દેવ હિતકારી, દેવોનું પરમ હિત ઈચ્છવા વાળા આપ છો અને સર્વની રક્ષા કરવા વાળા છો. વશિષ્ઠજી મહારાજને કેવા આર્ષ દ્રષ્ટા છે કે ભગવાનના વ્યક્તિત્વમાં એમને પરમાત્માનું પૂરેપૂરું દર્શન થઈ રહ્યું છે. કઈ ઉણપ દેખાતી નથી ભગવાનમાં. આખરે તપસ્વી છે, ઋષિ છે, આર્ષદ્રષ્ટા છે, અને એ આર્ષદ્રષ્ટાને કારણે કોઈ પણ વ્યક્તિને પણ વાંચી શકે છે અને ભવિષ્યના ઉડાણ સુધી એમની નજર પણ પહોંચતી હોય છે. અને એટલા માટે કહ્યું ખલ દલ દલન દેવહિતકારી.